સર્વાવતારી ભગવાન સ્વામિનારાયણે પોતાનો હૃદયગત અભિપ્રાય જેમાં ઠાલવ્યો છે મોટા મોટા વિદ્વાનોને પણ જે વાત અગમ્ય હતી વેદાંતિઓ પણ જે વાતને પામી નહોતા શક્યા મોટા મોટા જ્ઞાનીઓ અને ધ્યાનીઓ પણ અનુમાનોથી જે નિર્ણય લેતા હતા એને મહારાજે સ્પષ્ટતા કરી દેખાડી. અને સ્પષ્ટતા કરી શકે એવું કોઈ જો શાસ્ત્ર હોય ને તે વચનામૃત છે, જેમાંથી આપણે લોયાના 10 વચનામૃત પૂરા કર્યા. હવે આપણે સાંભળીએ 11મું વચનામૃત. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1877ના માક્ષરવદી 8મને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી લોયા મધ્ય સુરાખાચરના દરબારમાં પ્રાતઃકાળને સમય બિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદને આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. શ્રીજી મહારાજને શુકમુનિએ પ્રશ્ન પૂછ્યો, જે શ્રીમદ ભાગવત તથા ભગવદ્ ગીતા એ આદિ જે સત્શાસ્ત્ર તે થકી અસત્પુરુષ જે તે કેવી સમજણનું ગ્રહણ કરે છે? શાસ્ત્રને વાંચે છે, સાંભળે છે, શ્રીમદ ભાગવત ભગવદ્ ગીતા વગેરે વગેરે કોઈ પણ સત્શાસ્ત્ર વાંચે છે, પણ એમાંથી પકડે છે શું, એમાંથી કેવું સ્વીકારે છે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે એનો ઉત્તર કરીએ છીએ, જે અસત્પુરુષને એમ સમજણ છે, જે આ વિશ્વને વિશે સ્થાવર જંગમરૂપ એવી જે સ્ત્રી પુરુષની સર્વે આકૃતિઓ, તે જે તે વિરાટ એવા જે આદિ પુરુષ નારાયણ, તેથી કે માયાએ કરીને ઉપજી છે, માટે સર્વે આકૃતિઓ તે નારાયણની જ છે. તે સારું જે મુમુક્ષ કલ્યાણ ઈચ્છતો હોય તેણે પ્રથમ પોતાનું મન અવશ્ય કરવું. તે મન જે તે સ્ત્રીઓ તથા પુરુષરૂપ એવી ઉત્તમ નીચ જે જે આકૃતિઓ તેની વિશે આશક્ત થાય ત્યારે તેને તે જ આકૃતિનું મનને વિશે ધ્યાન કરવું, તો એને સદ્ય સમાધિ થાય. અને તે આકૃતિની વિશે જો મન દોષને કલ્પે તો તેમાં બ્રહ્મની ભાવના લાવવી જોઈએ. સમગ્ર જગત તે બ્રહ્મ છે એમ વિચાર કરીને તે સંકલ્પને ખોટો કરવો, એવી રીતે જે શાસ્ત્રમાંથી અનુભવનું ગ્રહણ કરવું તે અસત્પુરુષની સમજણ છે, અને એમ સમજવું એના મનનો અતિ દુષ્ટ ભાવ છે, અને તેનું ફળ અંતકાળે ઘોરતમ નરક છે ને સંસ્કૃતિ છે. બહુ જોરદાર વાત મહારાજ અહીંયા કરી રહ્યા છે. મહારાજ કે શાસ્ત્રને વાંચે છે, સાંભળે છે, પણ એમાંથી શું લે છે એની સાથે મોક્ષને બહુ મોટો સંબંધ છે. મહારાજ કે સજ્જન પુરુષ પણ વાંચે છે, દુર્જન પણ વાંચે છે, સત્પુરુષો પણ વાંચે છે, અસત્પુરુષો પણ વાંચે છે, પણ એવું એ કેવું ગ્રહણ કરે છે? તો કહેવાનો મારનો ટૂંકમાં મુદ્દો એવો જોવા મળે છે કે અસત્પુરુષની દ્રષ્ટિ હંમેશા અસદભાવ ઉપર જ જાય છે. એને શાસ્ત્ર કયું છે, શું સામે છે, એમાંથી એને વિષય જ દેખાય છે અને વિષય બાજુ જ એનું મન જાય છે. મહારાજ કે અસત્પુરુષો શાસ્ત્ર માત્ર વાંચે છે, પહેલાં કેવું વિચારે છે કે આ સૃષ્ટિ આખી જે સર્જાણે છે એ વિરાટ નારાયણ દ્વારા સર્જાણે છે. જો કે એની દ્રષ્ટિ એમ તો એક તો બહુ નીચી છે, વિરાટ ઉદ્દિત છે, માટે સ્ત્રી પુરુષ બધા આકાર એમના જ છે, અને આખી જે સૃષ્ટિનું સર્જન થયું છે તે માયા થકી ઉપજ્યું છે, માટે એ સર્વે આકૃતિઓ તે નારાયણથી જ છે. આદિપુરુષ નારાયણ તે થકી માયે કરીને ઉપજી છે, માટે સર્વે આકૃતિઓ તે નારાયણની જ છે. પહેલી તો અહીંયા મિસ્ટેક કરી જાય છે, બધી આકૃતિઓ તે નારાયણની જ છે. કદી પણ ભગવાન અને ભગવાન સિવાયનું અન્ય કોઈ પદાર્થ એ બેને એક ન કહી શકાય. મહારાજે બહુ અદભુત અદભુત વાતો વચનામૃતમાં કરી છે. પ્રથમને 41માં વચનામૃતમાં પણ મહારાજ બતાવ્યું કે અસત્પુરુષો તો બસ આવું જ પસંદ કરે છે ને, આવી જ વાતો કરે છે. એકોહમ બહુસ્યા પ્રજાએ, એક એવા ભગવાન અનંત રૂપે થયા છે, માટે એ અને આપણે બે અલગ નથી, બે એક જ છીએ. પણ મહારાજ કે કોનો વિચાર છે, સત્પુરુષનો, બરાબર, અસત્પુરુષનો ઠેક, બરાબર. એ વિચાર મહારાજ કે અસત્પુરુષનો છે, કારણ કે ભગવાન ક્યાં અને જીવ ક્યાં, જીવ અને જગદીશમાં બહુ મોટો ભેદ છે. ક્યાં જીવ ક્યાં જગદીશ, ભેળો થાવા ભારે ભેદ છે રે. એ કદી પણ એકમેક બની શકે તેમ નથી. ગમે એટલા સાધનો કરે, ગમે એટલો દાખલો કરે, ગમે એટલો પ્રયાસ કરે, તો પણ જીવ ક્યારે જગદીશ્વરનું સ્વરૂપ ધારણ કરી શકતો નથી. એટલે મહારાજ કે પહેલું તો એ ત્યાં જ થપ ખાય છે. આ પહેલી એની એ અણસમજણ છે કે નારાયણની જ બધી આકૃતિઓ છે, માટે આપણે પણ નારાયણ રૂપ જ છીએ. એની પાછળનો આશય બહુ ખરાબ છે. આમ વાત કર્યા પછી આમ કેમ વાત કર્યા છે, તો કે એને પહેલાં તો વાત એવી કરવી છે કે આકૃતિ માત્ર નારાયણની છે, એટલે આપણને વાત બહુ બહુ ખરાબ નહીં લાગે. પણ એનો આશય કેવો છે, એ તરત કહે છે ભગવાન કેવા છે, નિર્દોષ છે, આકાશની પેઠે નિર્લેપ છે, બ્રહ્મતત્વ કેવું છે, એને કાંઈ અડી શકતું નથી, બ્રહ્મને કાંઈ સ્પર્શી શકતું નથી. ભગવાન પોતે અનેકવિધ નારીઓની મધ્ય રહ્યા પછી પણ નિર્લેપ છે. હજારો રાણીઓની સાથે ભગવાન કૃષ્ણ નારાયણ રહ્યા તેમ છતાં એની વિશે દોષ પઠાય નહીં, નિર્દોષ છે. ભગવાન નિર્લેપ છે, બ્રહ્મ નિર્લેપ છે, બ્રહ્મને કાંઈ અડતું નથી. આપણે પણ બ્રહ્મ છીએ, બ્રહ્મની જ મૂર્તિ છીએ, માટે આપણને પણ કશું અડતું નથી. એમ કહીને પછી પાપમાં પ્રવર્તે છે. મહારાજ કહે એનો પાયો જે છે એ જ એના અસત વિચારથી સર્જાયો છે. અને પાછું કેવું કહે છે, આપણે ધ્યાન કરીએ તો જ્યાં મન ઠેરાય ત્યાં ધ્યાન કરવામાં કાંઈ વાંધો નથી, કારણ કે જ્યાં મન ઠેરાણું એ બ્રહ્મ જ છે, તો એ બધું બ્રહ્મ જ છે. પછી પુરુષ હોય તોય બ્રહ્મ છે, સ્ત્રી હોય તોય બ્રહ્મ છે. જ્યાં મન ઠેરાયનું પ્રેમથી ધ્યાન કરો, એમ એનું ચિંતન કરો, એને હૃદયમાં ધારો, કેટલો બધો અસત ભાવ છે તમે જુઓ. મહારાજ કેટલી જોરદાર અસત પુરુષના લક્ષણની વાત કરે છે. મહારાજ કે એમ કહે છે કે આકૃતિ માત્ર નારાયણની જ છે, તે સારું જે મુમુક્ષી કલ્યાણ ઈચ્છતો હોય તેને પ્રથમ પોતાનું મન વશ કરવું. તે મન જે તે સ્ત્રીઓ તથા પુરુષરૂપ એવી ઉત્તમ નીચ જે જે આકૃતિઓ તેની વિશે આશક્ત થાય ત્યારે તેને તે જ આકૃતિનું મનને વિશે ધ્યાન કરવું, પ્રથમ મનને વશ કરવું. વચ્ચે વાત કેવી કરે, મનને વશ કરવું, એટલે કોઈને શું લાગે આ તો મોક્ષની બહુ સારી વાત કરે છે. કેવું લાગે, આ મોક્ષની બહુ સરસ વાત કરે છે, મનને વશ કરવું. એટલે મુમુક્ષ થોડો હૃદયથી આ પાડે એમ. પણ મહારાજ કેનો આશય ખતરનાક છે. મન એ માયાનું બનેલું છે. મન કોનું બન્યું છે, માયાનું બન્યું છે. અને એક ભગવાનને છોડીને કોઈ તત્વ નથી જેને માયા બાધ ન પમાડે. તો જ્યાં મન ઠેરાવવાનું કહે છે એ તો બધું માયાનું સર્જન છે. એક મિનિટ ભૂલી જાઓ કે આત્મા અજર અમર છે અને માયા થકી પર, એ વાત ભૂલી જાઓ. પણ એ આત્મા જેનાથી બંધાઈ રહ્યો છે, એવો જ દેહ, એવી જે બોડી, એવું જે શરીર, એ તો માયાનું જ છે. અને માયાનું ધ્યાન કર્યા પછી કદી અમાયિક થવાય, ગુણીને સંગે ક્યાંથી નિર્ગુણ થાય રાજ, જ્યાંથી આવ્યા તેમાં પાછા સમાય રાજ. એ ધ્યાન જ માયાનું કરવાનું કહે છે, શરીરનું ધ્યાન કરવાનું કહે છે. મહારાજ કહે એની અસદ ભાવના છે. અને યાદ રાખજો, એના મનમાં શું ખબર છે, અસદ પુરુષના મનમાં શું છે કે એક મન જો હા પાડી દે ને તો પાછળ થોડું ક્લિયર થઈ જાય, કારણ કે મન જલ્દી હા નથી પાડતું. ખોટી વાતમાં યાદ રાખજો, ખોટી વાતમાં મન જલ્દી હા નથી પાડતું. હું કામ નથી હા પાડતું, તમને ખબર છે, મન ખોટી વાતમાં જલ્દી હા નથી પાડતું. કોકના ખેતરમાંથી દોડા ભાંગવાનો સંકલ્પ થાય ને તો મન ઘણી વાર ના પાડશે, એમ મન ઘણી વાર લડશે, મન જલ્દી હા પાડશે નહીં. હું કામ નથી પાડતું, કારણ કે મન છે ને, મન એ સત્વગુણની પેદાશ છે. શેમાંથી સર્જાયું છે મન, સત્વગુણમાંથી. આ દુનિયાએ મનને જેટલું નિંદ્યું છે ને એટલું મન ખરાબ નથી, યાદ રાખજો. મન માથે જેટલા કલંકો લાગ્યા છે, મન એટલું બિચારું મલિન નથી. તો આપણા મનમાં થશે તો પછી ને આટલા બધા કલંકો કેમ લાગ્યા? મને હેરાન કરી નાખ્યો, મને એમ નથી કહેતા, શું કહે, મને મને હેરાન કરી નાખ્યો. તો જે વ્યક્તિ હેરાન કરે એ ખરાબ હોય તો જ હેરાન કરી શકે ને. એટલે વ્યાપક પ્રમાણમાં એમ જ થઈ ગયું, મન બહુ જ ખતરનાક ને બહુ ખરાબ છે. પણ હકીકતમાં મન એટલું ખરાબ નથી જેટલું આપણે ધારીએ છીએ, કારણ કે એની ઉત્પત્તિ જ સત્વગુણમાંથી છે. તો પછી આટલા બધા કલંક એને લાગ્યા કેમ? તેનું કારણ છે, મન ખરાબ નથી પણ મનને સંગહારો નથી. યાદ રાખજો, મન સ્વયં એટલું ખરાબ નથી પણ મનને સંગહારો નથી, અને એનું કલંક આને માથે. સમજાય? કોકનું કલંક મનને વરવું પડ્યું છે. મનને કોનો સંગ છે ખબર તમને? બુદ્ધિનો. કોનો સંગ છે? તમે બોલજો ને તર પછી. કોનો સંગ છે? મનને બુદ્ધિનો સંગ છે. બુદ્ધિ શામાંથી જન્મી છે? રજોગુણમાંથી. રજોગુણમાંથી જન્મી છે, સંગ મનને એનો છે, અને બુદ્ધિ મહાચાલાક છે. એટલે કોઈ પણ ભોગે પોતે છટકી જાય અને મનને હુળીએ ચડાવી દે, પોતે છટકી જાય છે. પેલા ને દ્રષ્ટાંત આપતા, ગાયો ધણમાં મૂકવા ગયો એક જણો, તે ધણ આખું જતું રહ્યું, ગાય એકલી ઊભી હતી. પછી પેલો તો માલિક આવતો રહ્યો, મનમાં થયું ગમણા ધણવાળા કાંઈક વ્યવસ્થા કરશે. ત્યાં પેલી ગાય ઊભી હતી ને ગધેડું આવ્યું, અને ગાયને પૂછ્યું કે બેન કેમ અહીંયા ઊભા છો? તો મારી બધી બહેનપણીઓ બધી જતી રહી છે ખડ ઘાસ ખાવા માટે, અને હું એકલી પડી ગઈ, દુઃખી દુઃખી થઈ ગઈ. તો તમે રોજ જાઓ છો ધણમાં? તો હા. તો શું ખાઓ છો ત્યાં? તો ત્યાં તો હું હોય હુકાઈ ગયેલું ઘાસ હોય તો ખાઈ કે તે આમ બધું બહુ મળી રહે. તો કે ના ભાઈ, ગદેવું થાય, અડધું પડધું પેટ ભરાય, ચાલે. તો કે તો પછી હાલો ને માર્યા રે, કે તમને ખબર પડે મોજ દેખાડો, કે જબરી મોજ છે, કે એમાં સૂકા ઘાસમાં હું ખાવ. હું તો જો પઠાર જેવો થઈ ગયો, રોજ નવો નવો રચકો ખાઈ આવું, કાકોકનો સાહટિયો ખાય એવું, આજ હાલો માર્યા રે કે. અને ગાયને ગધેડો ઉપાડી ગયો, અને પછી કોક નામ સાહટિયો હશે માથા સુધી ઉભેલો, લોથા આવેલા હો બરાબર ને, એમાં એમાં ઘેરો ગધેડો, અને ગાય બિચારી ઘેરી. અને ગાય તો આવો સાહટિયો કે આવા લોથા કોઈ ખાધેલા નહીં, અને પહેલી વાર ખાવા મળે એટલી બધી મોજમાં, એટલી બધી મોજમાં, એ તો મળી જ આપડે ઊંધું ખોહીને. અને પેલો ગધેડો શું કરે ખબર? બે બટકા ભર્યા, પછી માળો જોજો કોઈ આવતું નથી ને, બે વડકા વર પાછ જોઈજો કોઈ આવતું નથી ને. અને ગાય તો ઊંધું નાખીને તો ખાવા જ મળી, ખાવા જ મળી. એમાં પેલો કેદાડાનો ખેડૂત ગોતતો જ માળું કોઈ ઘળી ગયો છે કે, અને મારે મારો આ જે સાહટિયો છે એમ તો ખાઈ જાય છે. એ પટેલ હંતાઈને ઊભેલો, અને પેલો ગધેડો ને ગાય બે ખાતા હતા, અને પટેલ નીકળ્યો ઝૂંપડામાં જ બહાર, અને ગધેડો જોઈ ગયો ખબર પડી, બોલ્યો આવે ડાંગ લઈને, અને મારે જે મારી સ્લાંગ સ્લાંગ મારી તો વાટની બારી ભાગી ગયો. અને ગાય બિચાર ઊંધું ગાલીને ખાતી હતી, અને પેલો પટેલ પહોંચી ગયો, અને પછી મૂકે બહુ મારી બહુ મારી પકડી લીધી, અને ડબ્બામાં પૂરી દીધી. અને ડબ્બામાં પૂરીને પછી પેલા જે ગાયનો માલિક હતો એને જાણ કરી કે તમારી ગાય છોડાઈ જાઓ કે, અને દંડ ભરી જાઓ. પેલા પટેલે છોડાવી, દંડ ભરવો પડ્યો. અરે ભાઈ પટેલે મારી, પછી વળતે દિવસે પાછો ધણમાં મૂકવા તા, પણ વચ્ચે ડોકમાં ડેરો પહેરાઈ દીધો કે જેથી કરીને કોઈના સાટિયામાં જાય નહીં. અને તે દિવસે ગાય બિચારી માર ખૂબ ખાતો, એટલે આંખો મેં આહુડા લે જતા. તો ત્યાં ગધેડો પેલો આવ્યો, ગધેડો કે બેન કેમ તમે રડી રહ્યા છો, હાલો મારી હારે કે. તો મૂરખ તારી હારે અવાય, એક ફેરી તારે હારે જ આવ્યો ને તે ગળવામાં આ ડેરો આવ્યો કે, અને કેટલો માર ખાવો પડ્યો, બીજી વાર આવો દિશા શું થાય એમ. એમ મન છે બિચારું ગાય જેવું છે. આપણે વાત એ જોતા તો મન કેવું છે? ગાય જેવું છે. બુદ્ધિ કેવી છે? ગધેડા જેવી છે. મહાચાલાક છે, પોતે છટકી જાય છે અને મનને ચડાવી દે છે. ન તો તમે વ્યાપક દ્રષ્ટિ કરો તો મન તમને એટલું દોષરૂપ નહીં દેખાય. તો હવે મનને સુખિયા કરું તો શું કરવું પડે? તો બુદ્ધિને સત્સંગ અડાડવો પડે. બુદ્ધિ જો સત્સંગથી રંગ સત્સંગના રંગથી રંગાય તો જ મન સુખ્યું થાય, અને મન સુખ્યું થાય તો જીવાત્મા સુખની અનુભૂતિ કરી શકે. એટલે હવે બુદ્ધિ સુધી સત્સંગ અડાડવો પડે તો મેળ પડે. નતર મનને નિત્ય બુદ્ધિનો સંગ રહેશે અને એની સ્થિતિ તો ખબર છે આપણને, હમણાં કીધી એવી છે જગતમાં કહેવત છે ને, કાળિયાને સંગે બાંધે તો વાન નો પણ હાન તો આવે. એમ બુદ્ધિને નિત્ય મનને નિત્ય બુદ્ધિનો સંગ હોવાથી બુદ્ધિના અવલંબને કરી અને મન પણ વિકૃતિને પામી ગયું. સત્વગણી હોવા છતાંય પણ બુદ્ધિ એને ભાલે ચડાવી દીધું કે જેથી કરીને હવે મન ઉપર લોકોને વિશ્વાસ રહ્યો નહીં. એટલે બુદ્ધિને સત્સંગ અડે તો કામ થાય. દાખલા તરીકે તમે બધા હરિભગત છો બરાબર છે, આ શિબિર સાંભળી 10-11 દાડા સુધી સત્સંગ કર્યો, આ સત્સંગ ખાલી જો ઇન્દ્રિયો મળ્યો હોય તો કામ ન લાગે, આ સત્સંગ જો બુદ્ધિ નડી જાય, આ સત્સંગ જો બુદ્ધિ નડી જાય, અને માનો કે અહીંયાથી પાછ તમે સુરત જાઓ કે મુંબઈ જાઓ કે અમદાવાદ જાઓ, જ્યાં રહેતા હોય ત્યાં પાછા જાઓ, અને 5-15 દી તો ઇન્દ્રિયોમાં ગયેલો સત્સંગ પણ અસર કરે, ઇન્દ્રિયો પર અસર થઈ, એની અસર થોડા દી રહે, પણ બુદ્ધિ સત્સંગ ન પહોંચ્યો હોય તો માનો 15 દી મહિનો 2 મહિના થાય, ને પછી કોઈક મોટા શહેરની અંદર તમે જાઓ કોઈ કામ પ્રસંગે, અને રસ્તામાં તમે હાલ્યા જતા હોય બપોરના 12-1 વાગે, ને ભૂખ કકડીને તમને લાગી હોય, અને એમાં હાલતા હાલતા ક્યાંક ફરસાણની લારી પડખે નીકળો, એટલે મન તો બિચારો એટલું જ કહેશે કે ભાઈ અહીં ગરમ ગરમ ભજીયા બને છે બસ, પછી બિચારું કશું કહેતું નથી, તારે ખાવા છે કે નથી ખાવા, અહીં બને છે એમ કરી બુદ્ધિને આપી દે, એટલું કહેશે ખાલી મન. મન બુદ્ધિને વિશે આપી દે, સંકલ્પ વિકલ્પ કરો એ બુદ્ધિનું કામ છે. સંકલ્પ કરશે બને છે, વિકલ્પ તારે ખાવું હોય તો ખા, ન ખાવ તો કઈ નહીં, હું કઈ તને ફરજ નથી પડતો. મન શું કહે છે, હું તો ખાલી તને કહું છું, ફરજ હું પાડતો નથી, એમ કઈ બુદ્ધિને એ વિષય આપી દે. આમ એથી સાધુ દ્રષ્ટાંત લો તો મન છે ને વકીલ છે. શું છે, મન એ વકીલ છે. જજ કોણ છે ખબર, બુદ્ધિ છે. કોણ છે, બુદ્ધિ. એટલે મન જે છે એ પોતે સંવાદ કરશે કે ભજીયા બને છે, ભજીયા મીઠા છે, આમ છે તેમ છે, આવું છે તેવું છે, ગરમાગરમ છે, એ સંકલ્પ જરૂર કરશે, પણ તારે ખાવાક ન ખાવી જજમેન્ટ મન આપી શકશે અને બુદ્ધિને આપી દે. અને બુદ્ધિને વિશે પ્રાપ્ત થયા પછી બુદ્ધિને જો સત્સંગ અડી ગયો હશે તો બુદ્ધિ હું વિચાર કરશે એ ન ખવાય, એ ગાળેલું નથી, ચાળેલું નથી, ભગવાનને જમાડેલું નથી, માટે ન ખવાય. અને બુદ્ધિ જજમેન્ટ આપે એટલે બધા છૂપ. પછી મન સંકલ્પે નહીં ઉઠાવ, મન કે વાંધો નહીં, ચિત્તે કહેશે ન ખવાય, ન ખવાય, ન ખવાય, ન ખવાય, આ તો અભક્ષસ, ન ખવાય. અહંકાર પણ કહેશે ભલામણા, તું તો ભગવાન સ્વામીનો આશ્રિત, આ તે ખવાય. અને પછી પગ કહેશે કે બધું આપણે કાંઈ જવું નથી, આ કેશી જોવાય નહીં, અને સીધો હાલો જાહે. પણ બુદ્ધિને જો સત્સંગ નહીં અડ્યો હોય તો મન સંકલ્પ કરીને બુદ્ધિને આપશે કે ભાઈ ભજીયા બને છે, અને બુદ્ધિને સત્સંગ નહીં અડ્યો હોય તો બુદ્ધિ શું વિચારશે, ભૂખ લાગી છે ખાવા પડે, અને સ્વામી તો કહે ન ખવાય એમ, એનો ધર્મ છે એમ, ના પાડી એનો ધર્મ છે. પણ સ્વામીને બીજી કશી વ્યવહારની ખબર ન હોય, વ્યવહાર તો આપણે કરવાનો હોય ને, કેમ લોકમાં રહેવી સ્વામીને શું ખબર હોય. અને સ્વામીને તો બધી સાનુકૂળતા એટલે વાત કરવી, આપણે તો ઘણી બધી વિટમણા હોય, અને રખે ને માંદા થઈ જાય ભૂખ્યા રહી તો સ્વામીને પછી થોડી દવા કરાવી છે. આ બધા વિચારણા બુદ્ધિ કરશે, સત્સંગ ઈડ્યો નથી, પછી બુદ્ધિ જજમેન્ટ આપશે, કારણ કે બધા સંવાદને અંતે જજમેન્ટ હોય ને, પછી બુદ્ધિ જજમેન્ટ આપશે, ખવાય કાંઈ વાંધો નહીં. અને બુદ્ધિએ જજમેન્ટ આપે એટલે પાછળ બધા તૈયાર, ઓર્ડર થાય ને પછી તરત હુકમ થાય. સમજાણું, ઓર્ડર થાય પછી તરત હુકમ. બુદ્ધિ ઓર્ડર કર્યો ખવાય, અને ખવાય બુદ્ધિ ઓર્ડર કરી લે તરત ચિત્ત કે ખાઈ લે ખાઈ લે ખાઈ લે ખાઈ લે, ખવાય 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 ખવાય. અહંકાર કહે છે મજા આવી જાય ખાઈ લે, ભૂકા કાઢ નાખી. અને અહંકાર કહે છે એટલે તરત જ પગ કહે છે હાલ તારી ઈ બાજુ, હવે જાશે ઈ બાજુ. અને પછી હાથ ઈશારો કરશે આવવા દેજો 150 ગ્રામ ગરમા ગરમ, અને વાત ફાઈનલ થઈ જાય. એટલે મહારાજ બહુ સરસ વાત આ વચનામૃતમાં કરી રહ્યા છે. મહારાજ કે સર્વપ્રથમ મન ઉપર કંટ્રોલ કરવા માંગે છે, અને ખબર છે કે મન જલ્દી માને એમ નથી, મન જલ્દી માને એમ નથી. માટે મન પાસે સંકલ્પ ઉઠાવવા દે, મન પાસે સંકલ્પ ઉઠાવવા દે. અને બુદ્ધિ તો કુસંગનું ઘર છે, મન સંકલ્પ ઉઠાવશે પછી બુદ્ધિ તો ઝીલી જ લેશે. કારણ કે શું છે, કુસંગનું ઘર છે બુદ્ધિ, શું છે કુસંગનું ઘર, કારણ કે રજોગુણમાંથી ઉત્પન્ન થઈ છે. એટલે પ્રથમ કેવું કહે છે, મનને વશ કરવું. એટલે વશ કરવાનો મતલબ કે મનને સુખ થાય એમ જ કરવું. એટલે મનને એમ કહી રહ્યો છે કે તારા રૂડા માટે જ હું આ ડિસિઝન લઉં છું એમ. મનને વશ કરવું માને એને શાંતિ મળે, પરમ આનંદની અનુભૂતિ મન કરી શકે, એવું જ કંઈક કરવું છે. માટે સાંભળ, એવી જો શાંતિ જોતી હોય તો તારે ધ્યાન કરવું પડે. કેવો કેવો વિષય બતાવે, તારે ધ્યાન કરવું પડે. એટલે મનને મનાય કે મારી વાત સાચી છે, ધ્યાન કરીએ તો શાંતિ થાય. અને પછી શું કહે છે, સાંભળ, ધ્યાન કરતા જો મન સ્થિર ન થાય તો સ્થિર કરવાનો ઉપાય એવો છે કે જ્યાં પણ મન જાય, એટલે જ્યાં પણ હા પડે, એટલે જે વસ્તુ ગમતી હોય ત્યાં સ્થિર થઈ જા. એટલે સદ્ય સમાધિ થાય, તને ધ્યાન થઈ જાય. અને દુષ્ટ બુદ્ધિને ખબર છે પાછી, કેવી ખબર છે ખબર તમને, એને ખબર છે એકાદ ફેરી પણ આ સ્ત્રી આદિકની અંદર પ્રસક્ત થશે પછી મારે ઉપાધિ નથી. એટલે અંદરથી સંકલ્પ ઉઠાવે છે અસત્પુરુષ, સંકલ્પ ઉઠાવે છે અસત્પુરુષ, મનને સમજાવે છે કે તારે પરમ શાંતિ જોતું જોતી હોય તો તું ધ્યાન કરે એમ. અને એમાં ધ્યાનમાં જ્યાં તને રૂકાવટ થાય એનું કર, પુરુષની બોડી હોય કે સ્ત્રીની બોડી હોય, ત્યારે મન હમો સંકલ્પ ઉઠાવશે. ભલામણ સ્ત્રીનું ધ્યાન કરી તો મરી જઈ ને, અને એનું ધ્યાન કરી તો પછી એમાં તો હારો સંકલ્પ થાય કે થી એમ. ત્યારે વળી પાછો અસત્પુરુષને સમજાવે છે કે ભલામણ, કારણ કે અસત્પુરુષને ખબર છે કે આ જલ્દી માને એમ નથી, ભલામણા કઈ અયોગ્ય સંકલ્પ થાય તો બ્રહ્મની ભાવના કરવી એમ, કે આ સ્ત્રી નથી આ પુરુષ ને, આ તો બ્રહ્મની મૂર્તિ છે, બ્રહ્મ છે, બ્રહ્મની ભાવના કરવી. બ્રહ્મની ભાવના કરીને ધ્યાન કરીશ તો તને વાંધો શું છે એમ. એમ કઈ પણ અસત્પુરુષ મનને ફોહલાવે છે. પણ જો ખરેખર ઇન્દ્રિય અંતઃકરણ એ જો સત્સંગના રંગથી રંગાણા હોય તો તરત જ મને કહેશે બ્રહ્મની ભાવના એમ કેમ નહીં થાય. કારણ કે આ બોડી પોતે આખી આખી માયાની બનેલી છે, ભાવના કરવા થોડું કઈ બ્રહ્મરૂપ થઈ જાય ખાલી, એના માટે દાખલો હોવો પડે. અને આ માયિક દેહ છે, આપણે ભાવના કર્યા આ બ્રહ્મરૂપ છે સુખરૂપ છે, તો બોડી થોડી દિવ્ય થઈ જવાની, બોડી તો માયિક જ રહેવાની છે, શરીર તો માયિક જ રહેવાનું છે. તું કહે છો બ્રહ્મની ભાવના કરવી, પણ જો મન સુધી સત્સંગ પહોંચે છે ને તો મન પહેલા તો સંકલ્પ નહીં કરવા દે, ના એ તો નહીં જ બને. હું કહે છે એવો સંકલ્પ મારથી ઉઠાવાય નહીં. અને જો એને સત્સંગ હશે, મનને પણ સત્સંગ અડી ગયો હશે, તો બુદ્ધિ પાસે સુધી જજમેન્ટ લેવા પણ જશે, એમને સમાધાન કરી નાખશે, કેસ પણ નોંધાવશે, એમને સમાધાન કરી નાખશે, આ વસ્તુ શક્ય બનશે નહીં. પણ મહારાજ કે અસત્પુરુષ જે છે એની સમજણ તો આવી છે, એ શાસ્ત્રને વાંચીને પણ આવું જ લે છે કે કોઈ પણ ભોગે વિષયમાં જ સુખ છે, વિષય સિવાય બીજે સુખ નથી. આવી જે સમજણી કોની છે, અસત્પુરુષની સમજણ છે કે વિષય માત્રમાં સુખ છે, વિષયમાં જ આનંદ છે. આવી સમજણ મહારાજ કે અસત્પુરુષની છે. અને એની એવી સમજણ છે પછી એના સંગમાં આવે એને પણ એવી સમજણવાળો કરી દે, સમજાય, એવી જ સમજણવાળો કરીને મોક્ષના માર્ગ થકી પાડી નાખે છે. અને એમ સમજવું એના મનનું અતિ દુષ્ટ ભાવ છે અને તેનું ફળ અંતકાળે કોર્તમ નરક છે ને સંસ્કૃતિ છે, કોર્તમ નરકની એને પ્રાપ્તિ થાય છે. ત્યારે વળી શ્રીજી મહારાજે શુકમુનિ શ્રીજી મહારાજને શુકમુનિએ પ્રશ્ન પૂછ્યો છે, એ સત્શાસ્ત્ર થકી સત્પુરુષ જે તે કેવી સમજણનું ગ્રહણ કરે છે? અસત્પુરુષનું તો સાંભળ્યું કે સ્ત્રીઓનું ધ્યાન કરવાનું કહે છે, પણ સત્પુરુષ શું ગ્રહણ કરે, કોનું ધ્યાન કરવાનું કહે છે? એવો મહારાજે પ્રશ્ન સ્વયં ઉઠાવ્યો. મહારાજને શુકમુનિએ પ્રશ્ન કર્યો, તે કહો. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, જે સત્શાસ્ત્ર વિશે જ એ પ્રશ્નનો ઉત્તર કર્યો છે જે. હવે સત્પુરુષનો વિચાર કહે છે કે એક પુરુષોત્તમ નારાયણ વિના બીજા જે શિવ બ્રહ્માદિક દેવતા તેનું ધ્યાન જે મોક્ષને ઈચ્છતો હોય તેને કરવું નહીં. કેટલી સરસ વાત સત્પુરુષ સમજાવે છે. પહેલા તો કારણ કે બ્રહ્મની ભાવના કરીને ધ્યાન કરવું એટલે જીવનું ધ્યાન કરવાની વાત અસત્પુરુષ કરતા હતા, એણે પહેલાં તો ઈ કાઢી નાખ્યું છે કે જીવનું ધ્યાન થાય નહીં, કોઈ દી પણ જીવનું ધ્યાન થાય નહીં. એનું એનું કારણ છે ભક્તો, ભલે બ્રહ્મરૂપ બન્યો, આત્મા બ્રહ્મરૂપ બન્યો છે, બ્રહ્મરૂપ બન્યો તો એનો આત્મા બ્રહ્મરૂપ બન્યો છે, પણ એનો દેહ જે છે એ તો માયક જ છે. અને ધ્યાન જ્યારે કરવા બેસશે, યાદ રાખજો, ધ્યાન કરવા જ્યારે બેસશે ત્યારે એનો આત્મા નથી દેખાવાનો, એની બોડી જ દેખાવાની છે. અને બોડી દેખાવાની હોવાને કારણે એનું એને ધ્યાન લાગશે, એટલે એને ધ્યાન જે લાગ્યું એ માયક પદાર્થનું જ લાગશે, માઇક બોડીનું ધ્યાન લાગશે. અને માઇક બોડીનું ધ્યાન લાગશે માટે એને મોક્ષ કરી શકશે નહીં. એટલે મહારાજ તો પહેલા ધ્યાનની પ્રકરણમાં જીવ પ્રાણી માત્રનું ધ્યાન થાય નહીં એક વાત બતાવી. પણ કોઈ કેમ કે માનો જીવનું ન થાય પણ બ્રહ્મા શંકર વિષ્ણુનું થાય ને, એમાં હું વાંધો? તો મહારાજ એ વાત પણ કાઢી નાખી. મહારાજ કે એનું ધ્યાન થાય નહીં. શું કામ ન થાય? તો એ પણ માયાથી પર નથી, એ પણ માયાથી પર નથી. એનું ધ્યાન કરતા પણ એ સ્વયં જો ગુણી છે તો નિર્ગુણ ક્યાંથી થવાશે? એ સ્વયં માયક છે તો અમાયક પદની ક્યાંથી પ્રાપ્તિ થશે? માટે શિવ બ્રહ્માદિકનું ધ્યાન થાય નહીં. જો ભક્તો, મારા કેટલી ક્લિયરિટી મોક્ષની બતાવે છે, કહો. ધ્યાન ન થાય શિવ બ્રહ્માદિકનું, પણ આજે હરિભગત હારા હારા હરિભગતના ઘરમાં બોલો, ઈ જ ફોટા, ઈ જ મંદિરમાં કીધી હમશું આપણે એમ. ભગવાન સ્વામિનારાયણ મોટા મોટા બિચારા બ્રહ્મનિષ્ઠ સંતો ઘણ પછાડી પછાડીને તૂટી ગયા, તો ખબર નહીં આપણે કેવા કાળમીંડ પથ્થર જેવા છીએ, તો તૂટતા જ નથી, કહો, તૂટતા જ નથી. આના વાતને સમજતા જ નથી, સમજવા તૈયાર થતા નથી, કહો. મારા સ્પષ્ટ કહે છે કે એનું ધ્યાન ન થાય, શિવ બ્રહ્માદિકનું ધ્યાન ન થાય. પછી કેવું કીધું, શિવ બ્રહ્માદિક દેવતા તેનું ધ્યાન જે મોક્ષને ઈચ્છતો હોય તેને કરવું નહીં. એનો બીજો અર્થ કરો તો, એનું ધ્યાન કરે તો મોક્ષ ન થાય. બીજો અર્થ કેવો નીકળે? એનું ધ્યાન કરે તો મોક્ષ થાય નહીં. અને મનુષ્યને વિશે તથા દેવતાને વિશે જે પુરુષોત્તમ નારાયણની રામકૃષ્ણાદિક મૂર્તિઓ તેનું ધ્યાન કરવું. પછી મનુષ્ય સ્વરૂપે હોય તોય ભલે, દેવતાઓમાં પ્રગટ થાય તોય ભલે, ભગવાનના અવતાર બધી જગ્યાએ થાય, મનુષ્યમાં થાય, દેવતાઓમાં થાય. રામકૃષ્ણ આદિક આ પૃથ્વી પર પધારે એ મનુષ્યમાં પધાર્યા, અને વામન ભગવાન દેવતાઓની પધાર્યા. ભગવાનનું ધ્યાન થાય, ભગવાન સિવાય કોઈનું ધ્યાન થાય નહીં. કારણ કે ભગવાન જે છે ને માયાથી પર છે. અને ધ્યાન શું કામ કરવાનું તમને ખબર છે? ધ્યાન શું કામ કરવાનું? માયાનું પડળ તોડવા માટે ધ્યાન કરવાનું છે. ધ્યાન શું કામ કરવાનું છે? માયાનું પડળ તોડવા માટે ધ્યાન કરવાનું છે. તો જેનું ધ્યાન કરીએ છીએ એ જ માયાના પડની અંદર પેક છે, એ જ બહાર નીકળે કે એવી પોઝિશન નથી. તો ધ્યાન કરનાર ક્યાંથી બહાર નીકળવાનું? ધ્યાન એનું જ થઈ શકે જે માયા થકી પર તત્વ હોય. અને એવું તત્વ કોણ છે? એક ભગવાન જ છે, ભગવાન સિવાય કોઈ જ નથી. બીજા બહાર નીકળેલા દેખાતા હોવા છતાંય પણ, દેખાતા હોવા છતાંય પણ એ ભગવાનને લઈને જ બહાર નીકળેલા છે. એક ક્ષણ ભગવાનને છોડી દે એટલે તરત જ માયા પાર પંજો મારી અને પાછા કવરિંગ કરી લે એવી પોઝિશન છે. યાદ રાખજો, માયા એનાથી દૂર રહે છે, એકાંતિક ભક્તથી માયા દૂર રહે છે. પણ સમજે જેવી વાત તમને કહું, એ ભગતથી બીતી નથી, એ માયા ભગતથી બીતી નથી, પણ ભગતે જેને રાખ્યા છે એવા ભગવાનથી બીવે છે, એટલે આગી રહી છે. ને આ જીવની દિશા એ છે. મહારાજ મધ્યના સત્સંગમાં કીધું ને કે બ્રહ્મરૂપ થાય એટલે ભગવાનને સાધુ ગૌણ થઈ જાય ને, નહીં તો એના પ્રતાપ બ્રહ્મરૂપ થયો. જીવના મનમાં એમ થાય, કહો મેં મારી તાકાતથી માયાને હટાવી દીધી, માયા મારું કઈ બગડાયું ન રે. બલબલાને સંકલ્પ થઈ જાય, નારદજીને સંકલ્પ નો થઈ ગયો કે જોયું શંકરને પરાસ્ત કર્યા અને આપણે માયા ઉપર વિજય મેળવો, માયાને જીતી ગયા. શંકરની પાસે આવ્યા, શંકરને કીધું તમે માયામ લેવાઈ ગયા, હું તો માયાને જીતીને બહાર નીકળ્યો, માયા મારું કાંઈ ન બગાડી શકી. ત્યારે શંકરજી એને બિચારાને યોગ્ય સલાહ આપી, તમે મારી પાસે ભલે આવ્યા અને મને ભલે વાત કરી, પણ આ વાત બધી કહેતા નહીં એમ, સમજાણું આ વાત કીધા જેવી નથી, માટે આ વાત કરતા ને કોઈ માયાને જીતી ગયો છે. તેને એને એને હરખું આવવું જોઈએ, બરાબર નહીં કહેવાય, એટલે અવળું પડ્યું. કેવું અવળું પડ્યું ખબર? જોયું હું બીજે કહું ને તો આનું ખરાબ થઈ ખાય, કે જોયું શંકર કરતા મહાન થઈ ગયા નારદજી, અને શંકર ગૌણ થાય એટલે મને સલાહ આપી રહ્યા, તેમ કોઈને કહેતા નહીં એમ. નારજીને વધારે અહંકાર આવ્યો, એક તો માયાને થોડા જીત્યા હતા, એનો અહંકાર હતો કામને જીત્યા હતા એનો, એમાં આણે કીધું એટલે વધારે અહંકાર આવ્યો. અને પછી સીધા ભગવાન વિષ્ણુની પાસે પગ્યા, ન્યા જઈને મળ્યા, કેવા તમે કહેતા હતા ને મારી માયાને કોઈનો જીત્યો કે હું જીત્યો. ભગવાનના મનમાં થયું આને જરા ખરખું કરવું પડશે, અને પછી તો લાંબી કથા છે ને ભાઈ, વચનામ પૂરું કરવાનું છે આપણે. પછી કોનો હાથ જોયો? જયંતિનો હાથ જોઈને પરણવાનું મન થયું. શંકર પરાસ્ત થયા પણ એને માકડાનું મોઢું નથી થયું વાંદરાનું, અને આના મનમાં એમ થયું માયાને જીતી ગયો, તો પછી મોઢું શાનું થયું? માકડો એટલે વાંદરું, બોલો વાંદરાનું મોઢું થયું. એટલે કોઈ પણ વ્યક્તિ યાદ રાખ, કોઈ પણ નાથી માયા ડરે એવી નથી, એક્સ વાય ઝેડ કોઈ પણ હોય એમ. મુક્તથી માયા ડરતી નથી, યાદ રાખજો, મુક્તથી માયા ડરતી નથી, પણ મુક્તથી આગી જરૂર રહે છે. એનું કારણ શું ખબર છે? મુક્તની અંદર ભગવાન અખંડ વિરાજે છે, એટલે ભગવાનથી બહુ બીવે છે, એટલે આગી રહી છે. મુક્ત પણ ભગવાનને જો છોડી દે તો બીજી સેકન્ડ એને પણ બદ્ધ સ્થિતિને પમાડ દે, બીજી સેકન્ડ, બોલો એટલી જોરાવર માયા છે. એટલે આ દેહમાં આત્મા હોય તોય ભલે આ દેહને છોડીને આગળ નીકળી જાય, કદાચ ભાગવતી તનું ધારણ કરે તોય ભલે, અને મુક્ત કક્ષાને પામી જાય તોય ભલે, અને અક્ષર જેવી સ્થિતિ પ્રાપ્ત થઈ જાય તોય ભલે, પણ એને કદી મનમાં એવું ગુમાન ન રખાય કે હું માયા થકી પાર છું અને માયા મારું કાંઈ ન બગાડી શકે. હા, એમ જરૂર રાખવું, માયા મારું કાંઈ ન બગાડી શકે, કારણ મારી અરે ભગવાન છે, એમાં વાંધો નથી. પણ અહંકારને અવલંબન કરીને મનમાં એમ થઈ જાય ભગવાને શું, મેં સ્વયં માયાને પરાસ્ત કર્યું તો પતાવી દે માયા. પેલું સ્વામી વાતો ન લખ્યું, ઓલો હરિજન અને રાજાનો પટાદાર, પટ્ટાવાળો માણસ, કરવેરો ઉઘરાવવા માટે પટેલિયાને ભેગો મોકલ્યો, પટેલિયા જ્યારે હતા ત્યાં ન્યા જઈને એને કરવેરો માગ્યો, કરવેરો આપી દો. ઓલે કે ભાઈ રસોણ નબળું થયું છે, આવતો વર્ષે બે વર્ષ ભરી દો. તો વરો ભલે નબળું થયું, ગમે એમ કહીને આપી દો. પેલા કેમ ભાઈ, પણ કઈ શું પાક્યું ને તમે ક્યાંથી આપી દે, આવી આવી મેળું હોફડાવા, બે ફામ બની ગયો. ત્યારે પેલા પટેલિયાથી ન રહેવાનું, એ કે અમે લાચાર છે, તો રાજાનો પટ્ટાવાળો છો અને તું પટ્ટો પહેરીને આવ્યો છો, તારથી તો જરાય ડરતા અને તને તો ભૂગા કાઢી નાખી, પણ આ પટ્ટો આડો આવે છે માટે અમે ગાળો સહન કરીએ છીએ. અને ત્યારે પેલાને પછી અંદરથી પાવર છેડ્યો, એ કે પટ્ટો બટ્ટો શું, પટ્ટાના તો નામ છે બાકી, મારથી જ ડરો છો, હું આંખ કાઢો ને ત્યાં હેઠા બેસી જાઉં છો, મારથી ડરો છો. પેલો પટેલ કે તો ટ્રાય કર, પટ્ટો એક બાજુ મૂકી દે. અને પછી પટ્ટો કાઢીને એક બાજુ મૂક્યો, અને પછી હંપ્યા ભૂકા જ કરીને મારી બેન તોડી જ નાખ્યો. માંડ માંડ રજવાડામાં પાછો પહોંચ્યો, ન્યાજ અને રાજાને ફરિયાદ કરી કે હું કરવેરો લેવા ગયો હતો અને પટેલે મને માર્યો બહુ. રાજાને આંખ લાલથી પટેલે બધાને બોલાવ્યા, અને પટેલિયાઓને કહે છે કે તમારાથી મારા માણસ ઉપર હાથ કેમ ઉપાડાય, એમ તમને જબરામાં જગરી સખતમાં સખત સજા થશે, તે મારા માણસ ઉપર હાથ ઉપાડ્યો. એમ રાજા જયારે બોલી રહ્યા ત્યારે પેલા પટેલિયા કે નામદાર સાંભળો, અમે તમારા માણસ ઉપર હાથ ઉપાડ્યો નથી, એ તમારો મટી ગયો પછી હાથ ઉપાડ્યો, પૂછજો એને. જ્યાં સુધી તમારો પટ્ટો હતો ત્યાં સુધી બેફામ બનીને ગાળો દેતો હતો તો અમે સહન કર્યું. અમે કીધું આ તું ગાળો દે છો, અમે સહન કરીએ છીએ પટ્ટાને લઈને. ત્યારે એને ગુમાન આવ્યું ને એને કીધું પટ્ટો બટ્ટો કાંઈ નહીં, એમ કહીને પટ્ટો કાઢીને દૂર ફેંકી દીધો. પછી મેં માર્યો, પૂછો રાજા કે હું વાત કરો એમ, અને પટ્ટો મારો કાઢી નાખ્યો તો કા, તો તમે ક્યાં માર્યો તો? તો ઘેરે. તો ને ઘેરે તમે માર્યો ત્યારે મેં જોયો નતો, મેં દેખતા મારો કઈ હું ભાળો એમ ઠોપકારો કે બરાબર. એમ ભક્તો, મુક્ત હોય આ તો એક્સ વાય ઝેડ કોઈ પણ હોય, એનાથી માયા દૂર રહે છે. એનો મતલબ એમ નથી એનાથી માયા ડરે છે, માયા કોઈથી ડરતી નથી, પરંતુ એની સાથે ભગવાન છે માટે માયા. મહારાજ બહુ અદભુત વાત બતાવે. મહારાજ કહે કે શિવ બ્રહ્માદિ કોઈનું ધ્યાન ન થાય, ભગવાનના અવતારનું ધ્યાન થાય. એનું જ ધ્યાન થઈ શકે જે માયા થકી પર હોય, જેનું માયા બગાડી ન શકે એનું જ ધ્યાન કરી શકાય, માયાને આધીનનું કોઈ ધ્યાન ન હોય. એટલે બહુ અદભુત વાત મહારાજ બતાવી. મહારાજ કે ભગવાનના અવતારનું ધ્યાન થાય, પરંતુ શિવ બ્રહ્માદિકનું ધ્યાન થાય નહીં, કારણ કે બધા માયાની અંડરમાં છે. ક્યાં છે એ બધા? માયાની અંડરમાં છે, અને ભગવાનના અવતારો માયા થકી પર છે. માટે મહારાજ કે અવતારનું ધ્યાન થાય, પરંતુ શિવ બ્રહ્માદિકનું ધ્યાન ન થાય. એટલે બેના નિષેધ મહારાજ કરી નાખ્યા, જીવનું ધ્યાન ન થાય, શિવ બ્રહ્માદિકનું પણ ધ્યાન થાય નહીં, પણ અવતારોનું ધ્યાન થાય. હવે મારે એથી આગળ જાહે. અને તેની વિશે પણ જે ડાહ્યા છે તે જે તે જે સ્થાનકમાં એ રામકૃષ્ણાદિક ભગવાનની મનુષ્યરૂપ મૂર્તિઓ રહી છે તે સ્થાનકની વિશે વૈકુંઠ, ગોલોક, સિદ્ધિપ, બ્રહ્મપુર જે લોકની ભાવના કરે છે એ લોકોની ભાવના કરે છે, અને તે લોકની વિશે રહ્યા જે પાર્ષદ તેની ભાવના રામકૃષ્ણાદિકના પાર્ષદ જે હનુમાન ઉદ્વાદિક તેની વિશે કરે છે, અને કોટી કોટી સૂર્ય ચંદ્રમાં અગ્નિ તેના પ્રકાશ જેવી પ્રકાશમાન એવી જે તે લોકોની વિશે રહી પુરુષોત્તમ નારાયણની દિવ્ય મૂર્તિઓ તેની ભાવના તે રામકૃષ્ણાદિકને વિશે કરે છે. અહીંયા ભક્તો એથી એક બહુ સરસ પોઈન્ટ આવ્યો કે ભગવાન પુરુષોત્તમ નારાયણને લઈને પુરુષોત્તમ નારાયણના ભક્તનું ધ્યાન થાય કેવી રીતનું ખબર છે? કેવી રીતનું? સપાર્ષદ ધ્યાન કહીએ છીએ ને, ભગવાન બેઠા છે ને આગળ ભગવાનના બધા સંતો ભક્તો સભા ભરીને બેઠા છે, માનસી પૂજામાં જમાડાય કેવી રીતે? તો ભગવાન જેમ્યા પ્રસાદ લઈને જમાડી શકાય. પણ એટલું યાદ રાખવું, આ ઘટના ઘટ્યા પછી પહેલાનું મનમાં એમ ન થવું જોઈએ, જોયું મને જમાડવા મીડ્યા મહારાજ કે તો પીત્યું. મહારાજ કે એની તો શું વાત કરવી, અમે અવતાર આદિકના ધ્યાનની જે વાત કરી એની પાછળ પણ બીજ તો પુરુષોત્તમનું જ છે. એની અંદર પુરુષોત્તમ નારાયણ પોતાનું ભગવાન પણ મૂક્યું છે, પોતાનું ભગવાન પણ મૂક્યું છે, માટે બધાનું ધ્યાન થાય છે. પણ એની અંદરથી ભગવાન પણ નીકળી જાય તો એનું ધ્યાન પણ શક્ય ન બને. દાખલા તરીકે વિરાટના માધ્યમથી પરમાત્માના અનંત અવતારો સંવિત બને છે એમ મહારાજે મધ્યને 31મા વચનમાં કીધું. મહારાજ કહે પણ એ અમને લઈને સર્વથી પર એવા પુરુષોત્તમ વાસુદેવ નારાયણને લઈને વિરાટના માધ્યમથી અવતારો સંવિત બને છે. અને મહારાજ કે એ વિના તો વિરાટના દેહમાં ઇન્દ્રિયો હતા, અંતકરણ હતું, જીવ પણ હતો તો ઉભો થવા સમર્થ ન થયો. વિરાટ ઉભો થવા સમર્થ ન થયો. વિરાટના માધ્યમથી અવતાર સંભવે બહુ ક્લિયરિટી મહારાજ બતાવી. એનું કારણ પણ પુરુષોત્તમ નારાયણનો આવિર્ભાવ છે, માટે અવતારો સંવિત બની શકે છે. અને મહારાજ બીજી પણ વાત બતાવી, એના થકી પુરુષોત્તમ નારાયણ અલગ થઈ જાય ત્યારે અવતાર સંવિત બની શકે નહીં. અવતાર સ્વરૂપમાં વિરાટ જ હોય, પણ અવતાર સ્વરૂપમાં જ્યારે હોય, અવતાર સ્વરૂપમાં માને ભગવાનપણાને ઈશ્વરની સાથે હોય ત્યારે ધ્યાન થાય. પણ એ ભગવાનપણું નીકળી જાય પછી તો વિરાટનું પણ ધ્યાન થાય નહીં. એટલે ભક્તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ધ્યાન જીવાત્માને મૂળ સ્વરૂપનું જ કરવું જોઈએ, પુરુષોત્તમ નારાયણનું જ કરવું જોઈએ. કારણ કે એનું જે ધ્યાન છે કોઈના વ્યવધાનથી ધ્યાન નથી, બીજાનું ધ્યાન કરી શકાય છે, કોઈના સંબંધથી ધ્યાન કરી શકાય છે. જ્યારે પુરુષોત્તમ નારાયણ તો સ્વયં ધ્યાન કરવા યોગ્ય મૂર્તિ છે. જેમ ચંદ્ર છે એ પ્રકાશમાન જરૂર છે, પણ સૂર્યના અવલંબને કરીને પ્રકાશમાન છે, સૂર્ય સ્વયં પ્રકાશમાન છે. એમ અવતાર આદિકનું ધ્યાન કરી શકાય છે, પણ એમાં કારણભૂત તો પુરુષોત્તમ નારાયણ છે. જ્યારે પુરુષોત્તમ નારાયણના ધ્યાનમાં કારણભૂત કોઈ જ નથી. એમ કેટલી અદભુત વાત મહારાજ બતાવે છે. મહારાજ કે રામકૃષ્ણાદિક ને વિશે કરે, મહારાજ કે અને કોટી કોટી સૂર્ય ચંદ્રમાં અગ્નિ તેના પ્રકાશ જેવી પ્રકાશ એવી જે તે લોકોની વિશે રહે, પુરુષોત્તમ નારાયણની દિવ્ય મૂર્તિઓ તેની ભાવના તે રામકૃષ્ણાદિકને વિશે કરે છે. એટલે હું એનો કહેવાનો મતલબ મારો થાય ખબર છે કે અન્ય અવતારોને જ્યારે ધ્યાન કરે છે ત્યારે સર્વથી પર કોટી કોટી સૂર્ય ચંદ્ર યુક્ત પ્રકાશમાન એવી જે મહાઅલૌકિક મૂર્તિ એની ભાવના કરીને ધ્યાન કરે, માને આ અવતારો આ સ્વરૂપની અંદર અત્યારે એનો પૂર્ણ આવિર્ભાવ છે અથવા એની સામર્થ્ય રહેલી છે એ ભાવના કરીને ધ્યાન કરે છે. ભગવાનનો સત્પુરુષ એવી ભાવના કરીને ધ્યાન કરે છે. એવી રીતે જે સત્શાસ્ત્ર થકી સમજણું ગ્રહણ કરીને દિવ્ય ભાવે સહિત મનુષ્યરૂપ ભગવાનની મૂર્તિનું ધ્યાન કરે છે, તેને ભગવાનના અવતારની જે મૂર્તિઓ તથા તે વિનાના જે અન્ય આકાર તે બેની વિશે સંપૂર્ણ થાય જ નહીં. અને આવી સમજણ એને બે ક્યારેય પણ બે માને જીવ અને ભગવાન બે એક મનાય જ નહીં. અને ભગવાનના અવતારની જે મૂર્તિઓ છે તે જો દ્વિભુજ મૂર્તિઓ તે છે તો દ્વિભુજ અને તેની વિશે ચાર ભુજની ભાવના અષ્ટભુજની ભાવના કહી છે તે પણ ભગવાનની મૂર્તિને વિશે મૂર્તિને તે મૂર્તિ ને તે વિનાના અન્ય આકાર તે બેમાં જે અવિવેકી પુરુષને સંભાવ થાય છે તેની નિવૃત્તિ અર્થે કહી છે. ભગવાનને ક્યારેક ચતુર્ભુજ સ્વરૂપે વર્ણન કર્યા છે, ક્યારેક અષ્ટભુજ પણે, ક્યારેક સહસ્ત્રભુજ પણે. એનો હેતુ પણ એટલો છે, ભગવાન તો સદાય દ્વિભુજ છે. પરંતુ દ્વિભુજની જ વાત જ્યારે કરવામાં આવે ને ત્યારે મનુષ્યને ભગવાન એક સરખા મનાય જાય છે. એક સરખા ન મનાય, એનાથી જુદા રહી શકે, જુદું છે એવું સમજાય, એટલા માટે ભગવાન ક્યારેક ચતુર્ભુજ રૂપે વર્ણન કર્યું અથવા તો દર્શન પણ આપ્યા છે. અષ્ટભુજનું વર્ણન અથવા તો દર્શન પણ આપે છે, સહસ્ત્રભુજનું વર્ણન અથવા તો એવું દર્શન પણ આપે છે કે જેથી કરીને મુમુક્ષને ખબર પડે કે આ મનુષ્ય નથી, મનુષ્ય કરતાં વિલક્ષણ છે, જુદા છે. અને જેવી ભગવાનની મૂર્તિ પોતાને મળી હોય ત્યાંનું ધ્યાન કરવું, અને પૂર્વે ભગવાન અવતાર થઈ ગયા તે મૂર્તિનું ધ્યાન ન કરવું. જો કરો વાત, લ્યો પેલા શિવ બ્રહ્માને એક બાજુ મૂક્યા, પછી અવતારોને પણ એક બાજુ રાખી દીધા. મારે હું કીધું, પોતાને મળ્યું જે સ્વરૂપ એ સ્વરૂપનું ધ્યાન કરવું. કાલે કોઈ પ્રશ્ન કર્યો હતો ને, આમનું ધ્યાન કરાય કે ન કરાય? નામ નથી આપતો, મારે પધરાવ દેવોની કંઈક વાત હતી. વાત સ્પષ્ટ થાય છે, પોતાને મળ્યું જે સ્વરૂપ એનું જ ધ્યાન થાય, એ સિવાય કોઈનું ધ્યાન ન થાય. અને પોતાને ભગવાનની મૂર્તિ મળી હોય તેની વિશે જ પતિવ્રતાની પેઠે ટેક રાખવી, જેમ પાર્વતીએ કહ્યું છે, જે કોટી જન્મ લગ રગડ હમારી વરુ શંભુ કે રહુ કુમારી. એવી રીતે પતિવ્રતાપણાની ટેક, તે પણ ભગવાનનું રૂપ ને અન્ય રૂપ જીવનું રૂપ તે બેની વિશે અવિવેકી પુરુષને સંભાવ થાય છે તેની નિવૃત્તિ અર્થે કહી છે. મહારાજ કહે કે અનન્ય નિષ્ઠા પતિવ્રતાનો ભાવ કેવો હોવો જોઈએ? તો કે પાર્વતીને જેવો શંકરને વિશે હતો. જન્મ કોટી લગી રગડો હમારી બરુ શંભુ ન તો રહુ કુમારી. આમાંથી આપણે શું સમજવાનું? આપણી સમજણ એવી દ્રઢ આમાં થવી જોઈએ કે પાર્વતીજીની દ્રઢતા કેવી હતી. એના બદલામાં સપ્ત ઋષિ કીધું, તમને વિષ્ણુને પ્રણાય દઈએ, તમને બ્રહ્માને પ્રણાય દઈએ, પરંતુ એ નિષ્ઠા ફગી નહીં. એમ આપણી અનન્ય નિષ્ઠા પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણની સાથે હોવી જોઈએ. કદી પણ આપણું મન બીજે વિચારને પામવું જોઈએ નહીં, બીજે કદી મન જવું જોઈએ નહીં. તો આપણા મનમાં એમ થાય તો પછી બધાય પોતપોતાનું જે મળ્યું ઈષ્ટ સ્વરૂપ એમાં લાગી રહ્યા છે, બરાબર જ છે ને? તો ભક્તો એ સમજણ બરાબર નથી. ઉપાસના શું કામ કરવામાં આવે છે ખબર છે? નજીક વાસ કરો એમના ઉપાસના છે, ભગવાનની નજીક જવા માટે. માને જીવાત્માને આ દુનિયામાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જે તત્વ છે, જે તત્વ પાસે પહોંચે તો જીવ પરમ શાંતિને પામી જાય. એને પામવા માટે બધો દાખલો છે, એને પામવા માટે બધો દાખલો છે. અને એને પામવા માટે દાખલો હોય એટલા માટે પોતાને જે વસ્તુ પ્રાપ્ત થઈ છે, માનો કે એની છે ને અનન્ય ભાવ છે, પણ એને ખબર પડે કે મને જે પ્રાપ્ત વસ્તુ થઈ એના કરતાં આ વસ્તુ શ્રેષ્ઠ છે, એના કરતાં આ વસ્તુ શ્રેષ્ઠ છે, તો એ ગૌણ વસ્તુનો ત્યાગ કરે, એમાં જરા એની સમજણ ખોટી કહેવાય. અને દાખલા તરીકે આ તમે બધાએ જો ખેતી મૂકી પડતી અને શહેરમાં કેમ જતા રહ્યા? એમ લાગ્યું આના કરતાં શ્રેષ્ઠ છે. અને એવી સમજણ ગ્રહણ કરી ઘણા ઘણા જોવા મળે છે કે આમ થોડા આમ પકડી રાખ્યો, આપણા બાપ દાદાનો ધંધો તે મુકાતો છે, આ તો આપણા બાપ દાદાનું છે, એ તે છોડાતું હશે એમ કરીને કરી મતતા રહ્યા હતા. હજી બિચારા પૂછડા જ ઉમેળા રાખ, શું કરે કહો. અને જેણે વિચાર કર્યો કે ના, બુદ્ધિનો ઉપયોગ કરવો જોઈએ, બાપ દાદાનો બિઝનેસ જરૂર છે પણ એના કરતાં આનો બેનિફિટ અનેક ગણો છે, અને જેણે ફેરફાર કર્યો, એ ગાડીમાં ફરજ, ગાડીમાં ઓલે ફરજ પણ બળદવાળી, અને ઓલે ગાડીમાં ફરજ પણ ફોર વ્હીલ, સમજાય છે. એમ નિષ્ઠાની બાબતમાં પણ બહુ સમજ્યા જેવો પોઈન્ટ છે. ભગવાન સ્વામિનારાયણ કરતાં બીજું કાંઈક મોટું હોય ને તો એનો આશરો કરાય, એમાં જરાય બાદ નહીં, એમાં જરાય બાદ નહીં. વાત સમજાય છે. પણ ભગવાન સ્વામિનારાયણ સ્વમુખથી બોલ્યા છે કે સર્વથી પર અક્ષર છે, અને અક્ષર પર પુરુષોત્તમ જે હ તેણે ધરું મનુષ્યનું દેહ, એથી પર પુરુષોત્તમ નારાયણ છે. અને ભગવાન સ્વામિનારાયણ કેવા છે, કારણાનામ ચ કારણમ, કારણના કારણ છે, એની પર કોઈ કારણ છે જ નહીં, એનાથી પર કશું છે જ નહીં. માટે હવે આપણે બીજા ધ્યાનની, બીજા ઉપાસનાની, બીજે ભક્તિને સ્કોપ નથી, માટે આપણે બીજો સંકલ્પ ઉઠાવવો નથી, પણ એની નીચેના લેવલવાળા બધાને સમજવાની જરૂર છે, નીચેના બધા લેવલવાળાને સમજવાની જરૂર છે. દાખલા તરીકે સરપંચ હોય, સરપંચ ભલે એને આખા ગામની અંદર વાહ વાહ થતી હોય અને કુશળતાથી કાર્ય કરે, પણ બુદ્ધિશાળી માણસ હોય ને તો વિચારે કે સરપંચ રહી જઈને શું કામ છે, આ વખતે ધારાસભ્યની ચૂંટણીમાં આપણે ચીટમાં નામ લખાવવું છે એમ, કારણ કે બુદ્ધિ છે ને એટલે થિંકિંગ કરે છે. અને માનો કે એમાં જીતે તરત એમ થાય, એકાદું ખાતું તો આપણને મળવું જ જોઈએ, અને એકાદ બે ટાઈમ આમાં ગુજારે પછી શું વિચાર કરે, આપણે મુખ્યમંત્રીમાં હાલી એમ છીએ માટે ત્યાં પગવું જ પડવું જોઈએ, એમ કરતાં 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 ક્યાં સુધી પગે, વડાપ્રધાન સુધી. પછી ને સંકલ્પ પછી બંધ કરવો પડે, વડાપ્રધાન શું બીજો સંકલ્પ કરવાનો, હે એને એવો સંકલ્પ કરો મારે ગમે એમ કરી સરપંચ તો થવું જ છે, કરે કોઈ દી, અને કરે તેને બુદ્ધિવાળો કહેવાય, હે ન કહેવાય. એમ પુરુષોત્તમ નારાયણ પ્રાપ્ત થયા પછી બીજો કોઈ સ્કોપ રહેતો નથી, નીચેના બધાને વિચારવાની જરૂર છે, નીચેના જેટલા સ્ટેપ છે બધાને વિચારવાની જરૂર છે કે ધ્યાન ઉપાસના કે ભક્તિનો માર્ગ રખે. અને ગૌણ તો નથી પકડાઈ ગયો ને આપણને, ગૌણ પકડાણો હોય તો શ્રેષ્ઠ જે વસ્તુ હોય એને પકડવી જોઈએ, ને પકડે તો જે ડાહ્યો ને બુદ્ધિશાળી પુરુષ કહેવાય. સમજાણી વાત તો સારું. કેમ જે પોતાને મળી જે મૂર્તિ તેને મૂકીને ત્યાંના જ પૂર્વે પરોક્ષ અવતાર થયા છે તેનું જો ધ્યાન કરે તો તે ભગવાન વિના બીજા જે દેવ મનુષ્યાદિક આકાર છે તેનું પણ ધ્યાન કરે. મહારાજ કે પોતે જે ધ્યાન કરે એનાથી લગારે ગૌણ વસ્તુનું જો ધ્યાન કરે તો ગૌણ કરતો 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 ક્યાં ઉતરી જાય, નક્કી નહીં, મનુષ્યનું પણ કરવા માંડે. માટે પોતાને જે પ્રાપ્ત થયું સ્વરૂપ એના કરતાં લગારે ગૌણ વસ્તુ હોય એનું ધ્યાન કોઈ દી ભગવાનના ભક્તને કરાય નહીં. માટે પતિવ્રતાને એવી ટેક કહી છે. પણ ભગવાનની મૂર્તિઓને વિશે ભેદ નથી, આવી રીતે સત્પુરુષની સમજણ છે. પણ ભગવાનની મૂર્તિઓ વિશે ભેદ નથી, એ સત્પુરુષની સમજણ છે. અહીં હું મારા કહેવા માંગે છે ખબર છે, ભગવાનની મૂર્તિઓની અંદર ભેદ નથી એવી સત્પુરુષની સમજણ છે. બહુ અદભુત શબ્દ મહારાજ મૂક્યો, અને આ વાત આપણે સમજી રાખવી પડે. ભગવાનની મૂર્તિઓમાં ભેદ નથી, માને આ ભગવાન માયા થકી પર છે, આ સ્વરૂપ પર છે, આ માયાને આધીન છે, મહારાજ કે એવો ભેદ નથી. જ્યાં ભગવાન શબ્દ લાગુ પડે છે એ તમામ માયા થકી પર છે, તમામ દિવ્ય છે, યાદ રાખજો. જેને ભગવાન શબ્દ અડ્યો, સ્પર્શ કર્યો, એટલે ભગવાન ભાઈ એવું નામ હોય તો નહીં હો, હા, જે તત્વની અંદર ભગવાન પણ અને ઈશ્વરે પ્રવેશ કર્યો એ તમામ તત્વ દિવ્ય છે. પણ આટલા દિવ્ય છે ને આટલા માયક છે મહારાજ કે આવો ભગવાનની મૂર્તિમાં ભેદ કોઈ દી સમજવો નહીં, ભગવાન તો ભગવાન જ છે. મહારાજ કે આવી સત્પુરુષની સમજણ છે. નત્ર ઘણા કહે છે કે એક ભગવાન સ્વામિનારાયણ સિવાય બધું માયક છે, અને પાછા ક્યાંકથી શબ્દ મળી જાય ને, રે શ્યામ તમે સાચું નાણું, બીજું સર્વે દુઃખદાયક જાણું, કે દુઃખદાયક જાણું એટલે બધું ખોટું છે તો જ, બીજું હોય તેને કડી બોલે છે, કઈ બોલે છે, કઈ કહે છે, આપણે સાંભળી નથી બહુ. એની કડી કઈ છે, બીજા મુજ વિના જાણજો રે, બીજા માયક સૌ આકાર, શું કહે, મહારાજ પોતે કીધું, મુજ વિના જાણજો રે, બીજા માઈક સો આ કરે, એટલે મારા સિવાયના બાકી બધા માઈક અવતાર્યો માઈક એમ. પણ એ ભૂલ છે, મુજ વિના જાણજો રે, બીજા માઈક સો આકાર, એનો મારાને કહેવાનું મારા મારા છે, બધું જ માઈક છે, પણ જ્યાં હું પ્રવેશું એ માઈક છે. અવતારોને માઈક ન કહી શકાય, કારણ કે એમાં સ્વયં પુરુષોત્તમ નારાયણનો પૂર્ણ આવિર્ભાવ છે, એની અંદર ભગવાન પણ મૂક્યું છે, માટે એને માઈક ન કહેવાય. એના સિવાયનું બાકીનું બધું માઈક છે, એવી ભગવાનના ભક્તની કે સત્પુરુષની સમજણ હોય. માટે જે સત્શાસ્ત્રનું શ્રવણ કરવું તે સત્પુરુષ થકી જ કરવું, પણ અસત્પુરુષ થકી સત્શાસ્ત્રનું કોઈ દિવસ શ્રવણ કરવું નહીં. વચનામૃતમ 11મું થયું.